सज्जतानो संग लावे खेती मां रंग कार्यक्रम नंबर 46 प्रसारण तारीख 6 दिसंबर 2007। ધમાધમ વચ્ચે રવિ પાકોની બરાબર કાળજી લઈ રહેલા અમારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર
નમસ્કાર
પ્રણામ
અને સાથે અમારા નિમંત્રણને માન આપીને ફરી અમારા મહેમાન બનેલા આપણા ગુરુજી ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજીને પણ તમારા બધા વતી નમસ્કાર દોસ્તો.
નમસ્કાર.
નમસ્કાર તમને શંકરભાઈ, ઉમા બેન અને તમામ ખેડૂત મિત્રોને પણ
નમસ્કાર. સર
લાલ, આજે ડોક્ટર સાહેબ કઈ ગુસ્સામાં અને કઈક નિરાશ હોય એમ કેમ દેખાય છે?
જો એનું થોડું ઘણું કારણ મને ખબર છે. વાત એમ છે કે હમણાં એ ઘણા વિસ્તારોની મુલાકાતે ગયા હતા.
અચ્છા.
અને અમરેલી જિલ્લાના ધારીને વિસ્તારમાં જ્યાં ડીએસસી કામ કરે છે ત્યાં આપણા ડીએસસીના નિયામક સચિનભાઈ પણ એમની ટીમ સાથે ગયા હતા. એમાં ક્યાંક કપાસ તો ક્યાંક મગફળીનો પાક જોઈએ એવો નથી ઉતર્યો, એટલે થોડાક પરાશર સાહેબ પણ નિરાશ છે. અને ખેડૂત મિત્રોને આપણે આપણા કાર્યક્રમમાં અનેક વાર સલાહ આપવા છતાં કેટલાકે એમની એ સલાહ ન માની, એના લીધે આ ખતા ખાવી પડી, એટલે થોડાક ગુસ્સામાં છે. ખરું કે
બરાબર? ચોમાસા પાકમાં ગઈ સાલની સરખામણીમાં જોઈએ તો થોડો ખર્ચ વધ્યો છે અને ઉત્પાદન ગઈ સાલ જેટલું મળ્યું નથી લોકોને.
બરાબર.
એટલે ખેડૂતોમાં નિરાશા છે, પણ એમાં ઘણા બધા કારણો ખેડૂતોના પોતાના છે, એમનો વાંક છે થોડો.
એટલે એક ધારો વરસાદ આવ્યો એ ઉપરાંતના કારણો છે.
એટલે વાતાવરણના કારણો તો છે જ, એ ઉપરાંત ખેડૂતોની જે ઘણી ભૂલો હોય છે અને હંમેશા આપણે એને કહેતા રહીએ પણ છતાં કઈ રીતના પૂરું નથી કરતા હોતા.
એટલે આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં
દાખલા તરીકે આપણે વાત કરીએ તો અમુક જ વેરાયટીનું બ્લેક બોલે અને 700 રૂપિયા 1600 રૂપિયા
આપીને કાળા
બજારમાં વેરાયટીઓ લઈને વાવી દે અને એ વેરાયટી આખે આખી લાલ થઈ જાય ચીછરા મૂળ હોવાથી. આપણે આગળના પ્રોગ્રામમાં ઘણી વખત ખેડૂતોને કીધું છે કે તમે નજીક ઝીંડવા બેસતા હોય, ઝીંડવાની સાઇઝ મોટી હોય, તારની લંબાઈ સારી હોય અને ખાસ કરીને ઊંડા મૂળ વાળી વેરાયટી પસંદ કરવાની છે.
બરાબર.
એમાં આ તકલીફ થવાની જ છે અને આ બીટીની ખાસિયત છે. અને આવી વેરાયટીમાં જો તમને પાન ઉપર રૂવાટી વાળી વેરાયટી મળી જાય તો એ સારામાં સારું, એમાં ચૂસિયા પણ ઓછા હશે અને બીટીની અસર તો રહેવાની છે ખાલી 45 થી 100 દિવસ વચ્ચે.
બરાબર.
એ પછી તો પાછી ઈયળ પણ આવી શકે. એટલે આ વાતને સમજીને અને એ ઉપરાંત ખોરાકની વાત કરીએ તો ખાસ કરીને બીટીમાં પોટાશ, મેંગેનીઝ, ઝીંક, મેગ્નેશિયમ અને બોરોન આની થોડી જરૂર પડતી હોય છે, તો આ ખાસ ઉમેરવાની જરૂર છે.
એટલે આપણે હાઈઝિંગ જે ઉપરથી છાંટવાનું કહ્યું હતું એ ન છાંટવું હોય,
એ ન છાંટવું હોય અથવા તો ટાઈમે જોઈએ ત્યારે ન મળ્યું હોય, તો આવા કારણોના હિસાબે કપાસ આખો લાલ થઈ જાય, સુકાવા માંડે અને આખો છોડ લાલ એ નકામો થઈ જતો હોય.
બરાબર.
આ જ રીતે મગફળીની વાત કરીએ જો તો મગફળીમાં પણ શરૂઆતમાં જે વરસાદ ખેંચાયો ખાસ કરીને એના સુયા બેસવાની અવસ્થા હોય.
બરાબર.
તો ત્યારે ખાસ પાણીની જરૂર હોય છે,
એટલે એની કટોકટીની
અવસ્થા. અને એ સમયે જો પાણી ન મળે તો રોજના 5% ઉત્પાદન ઘટે છે.
રોજના
જો 10 દિવસ વરસાદ ખેંચાય તો રોજના 5% લેખે 50%
ઉત્પાદન થાય.
એ ઉપરાંત જે મગફળીના સુયા છે એક જાતનું ફૂલ જ છે, માદા ફૂલ છે.
બરાબર.
એને ખાસ બોરોનની જરૂર હોય છે પણ આપણે કોઈ એવી ખાસ ઉમેરતા જ નથી હોતા. એ ફૂલ છે અને ફૂલ માટે હંમેશા બોરોન એ સારામાં સારો તત્વ, સૂક્ષ્મ તત્વની વાત કરીએ
તો
એ જોઈએ. એ ઉપરાંત રોગ આવે ખાસ કરીને ટીકાનો રોગ છે, થડનો કોહવારો અને અફલા રોગ, જે આખો છોડ નીચેથી કોહવાય જાય, એ 55 થી 60 દિવસની અવસ્થા છે.
બરાબર.
એના માટે જોઈએ એટલી જયારે રોગ આવે ત્યારે આપણે દોડાદોડી કરીએ છીએ. આપણને ખબર છે કે આ રોગ રેગ્યુલરલી આ સમયે આવે જ છે,
નિયમિત રીતે આવવાનું જ છે. બરાબર.
તો એના આગળથી પગલા લેવા જોઈએ. રોગમાં હંમેશા આગળથી પગલા લે તો જ વધારે સારું પરિણામ મળી શકે. તો આના હિસાબે થોડું ઘણી જગ્યાએ ઉત્પાદનમાં માર પડ્યો છે ખેડૂતોને.
ચાલો હવે જે બની ગયું બની ગયું, પણ ડોક્ટર સાહેબ હવે જયારે કપાસ ઉભો છે એમાં શું કાળજી રાખવી ખેડૂતોએ?
જે કપાસ અત્યારે ઉભો છે લોકોએ ખાતર પાણી આપીને ફરીથી ફૂટાડ્યો છે અને ફાલ લીધો છે બીજો ફાલ.
બરાબર.
અને એમાં ખાસ કરીને બધા ખેડૂતોના ફોન આવે છે, રોજ મારી પાસે લગભગ 20 ખેડૂતના ફોન આવે છે. તો એ લોકોને એક જ વાત છે કે સફેદ માખી છે, લીલા તડતડિયા છે અને થ્રીપ્સ છે. તો હું પૂછું એમને કે તમે શું
છાંટ્યું,
તો એ હંમેશા એક જ નામ મને સંભળાય છે કે ઇમિડા. હવે ઇમિડાને ખેતરમાં લઈ જવાની કોઈ જરૂર નથી આ સિઝનમાં, આખું વર્ષ બંધ કરી દો એને.
બરાબર.
કારણ કે એમાં પ્રતિકારક શક્તિ કીટકોમાં આવી ગઈ છે કેમિકલ સામે. તો એમાં મોનોક્રોટોફોસ અથવા એસિફેટ અથવા મેટાસિસ્ટોક જેવી ઓર્ગેનોફોસ્ફરસ ગ્રુપની હાર્ડ કેમિસ્ટ્રી વાળી દવાને લઈ જાઓ ફરીથી. જો તમે મોનોક્રોટોફોસ છાંટવા માંગતા હો તો એ કરે 500 મિલીલીટર. એ જ રીતના એસિફેટ જો લો તો એ કરે લગભગ 250 થી 300 ગ્રામ. અને મેટાસિસ્ટોક જો લેવાનું હોય તો એ 500 મિલીલીટર એકરના હિસાબે એનો છંટકાવ કરવો જોઈએ.
બરાબર. અને એન્ડોસલ્ફન છાંટી શકાય?
એન્ડોસલ્ફન પણ ચૂસિયા સામે રાહત આપશે જ એ પણ. અને એ સિવાય જો સફેદ માખી હોય તો લીમડામાંથી બનાવેલી પ્રોડક્ટ જે આવે છે એ પણ સાથે,
એ ઉત્પાદનો પણ લીમડાના અર્કમાંથી કે લીમડાના તેલમાંથી
બનાવેલી વસ્તુ લઈ શકાય.
સાચી વાત છે. પણ ડોક્ટર, અમારું ખેડૂતોનું કેવું છે, પરણતા હોય ને એના ગીત ગાઈએ, તમે કહ્યું એનો તો મોટાભાગનો અમલ તો હવે આવતા ચોમાસામાં કરવાનો આવશે ને ખેડૂત મિત્રો, કદાચ અત્યારે આપે કહ્યું એ પ્રમાણે હવે ઉભા કપાસમાં કરશે થોડો ઘણો. પણ આ ઘઉં જીરું જેમણે સમયસર વાવ્યા છે એમને લગભગ 20-25 દિવસના થવા આવ્યા, તો એમાં કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
ઘઉંની વાત કરીએ જો તો ઘઉં અત્યારે 21 દિવસની ઉપરની અવસ્થા, એટલે એના ક્રાઉન રૂટ ઇનિશિયેશન એટલે એના મુગટ મૂળ ફૂટવાનો સમય છે, એટલે ખાસ પાણી એ સમય જોઈએ.
બરાબર,
એ પહેલી કટોકટીની અવસ્થા છે ઘઉંની. એ ઉપરાંત ઘણી જગ્યાએ ઘઉંમાં મોલો પણ જોવા મળે છે, તો એ મોલો જો જોયો હોય કોઈ અથવા તો ખેતરમાં જેને તકલીફ હોય તો એ લોકો ફોસ્ફામિડોન 40% વાળી દવા છાંટી શકે છે, જે મોલા માટે એકદમ સસ્તી અને સારામાં સારી. અને જીરુંની વાત કરીએ તો જીરુમાં મોટાભાગના ખેડૂતોએ પહેલું અને બીજું પાણ આપી દીધું હશે, પણ હજી જે પાછળથી વાવવા વાળા છે એને 10મા દિવસે બીજું પાણ આપીને હવે 45 દિવસે એને ત્રીજું પાણ આપવાનું છે ફૂલની અવસ્થા.
45 દિવસે એટલે 1.5 મહિને.
અને ખાસ ઠાર આવે છે અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો પાણી આપીને બગાડે નહીં પાકને, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ક્યારા છલોછલ ભરવાના નથી, ક્યારામાં સામે પાણી પહોંચી જાય એટલે તરત જ પાણીને બંધ કરી દો.
બરાબર,
જેથી કરીને ભેજ વધે નહીં અને રોગથી બચી શકાય.
બરાબર.
અને એ જ રીતના રાયડામાં પણ અત્યારે ઘણી જગ્યાએ જેને ટાઈમે વાવ્યો હતો એને ફૂલ પણ શરૂ થઈ ગયા છે અને હજી વાવવાનું ચાલુ પણ હશે ઘણાને.
બરાબર.
એમાં પણ એક મોલો આવે છે લીલા કલરનો મોલો, જે માઇજસ પર્સિકી નામનો જાત હોય છે મોલાની, તો એ મોલા માટે ખાસ કરીને સસ્તામાં સસ્તી અને લાંબા સમયની મોલાને સારી રીતે નિયંત્રણ કરી શકે એવી ફોસ્ફામિડોન 40% વાળી દવા આવે છે, જે એ કરે 250 મિલીલીટર ના દર
પંપમાં 25 મિલીલીટર
ના હિસાબે નાખવાની.
બરાબર છે.
પણ ઘણા તો હજી હવે એટલે કે આ કપાસ કાઢી નાખ્યા પછી ઘઉં ચણા વાવવાની વાત કરે છે, તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે?
જે લોકો હજી કપાસ કાઢીને ઘઉં આવશે તો એ લોકો ખરેખર
મોડી
કહી શકાય, તો એ લોકોએ વહેલી પાકતી જાતો પસંદ કરવી પડશે, નહીતર માર્ચમાં આપણે તાપમાન વધવા માંડે,
ગરમી વધે એટલે પછી
દુધિયા દાણાની અવસ્થા અથવા તો પોંખની અવસ્થા જો તાપમાન ઊંચું જતું રહે તો ઘઉંમાં ઉત્પાદન આવશે નહીં,
દાણા છીણાઈ જાય,
નાના થાય, ઉત્પાદન ઘટે. તો ખાસ કરીને એને વહેલી જાતો પસંદ કરવાની છે. અને એને પણ ભેજ વધારે આપણે વાતાવરણમાં કીધું એટલે કે એવા ઘઉંની અંદર કદાચ અથવા તો અત્યારે ઘઉં હાજર છે એમાં પણ ગેરું આવવાની શક્યતા આ વર્ષે મને દેખાઈ રહી છે, તો જયારે ડુંડી નીકળશે એ પછીની અવસ્થાએ ગેરું આવી શકે, તો એના માટે આખા ગામની અંદર કોઈ પણ એક ખેતરમાં કે વાડીમાં ગેરું તમને દેખાય તો આપણે ચોકન્ના થઈ જવાનું.
એટલે ગેરુંનું લક્ષણ,
ગેરું એ જ કે પાન ઉપર લાલ ટપકા થાય એટલે એક ફૂગનું એક ટપકા જેવું અથવા ઊંચું એક
પશ્ચિમ
થઈ શકે અને ધીમે ધીમે વધીને આખું પાન લાલ થઈ જાય, ઓલી જેવું થાય અને તમે અંદરથી પસાર થાવ તો તમારા કપડા પણ લાલ થાય, એટલે એક હવાથી ફેલાતો રોગ છે, હવાની દિશામાં ગમે તે તરફ ફેલાય કરે.
બરાબર છે.
એટલે આવું દેખાય તો એના માટે મેન્કોઝેબ દવાનું ભલામણ કરવામાં આવે છે, 1 લિટર પાણીમાં 2 ગ્રામના હિસાબે એટલે કે 1 પંપમાં 30 ગ્રામના હિસાબે આપણે એનો છંટકાવ કરવો જોઈએ.
પણ મને તો એથી મોટી ચિંતા આ છેલ્લા 3-4 દિવસથી વધી રહેલા ઝાકળ અને ભેજની છે, એમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો વાદળછાયું વાતાવરણ જ હતું.
હા, અને ક્યાંક તો માવઠું પણ થાય ને ખબર છે.
હા, એની આપણા કયા કયા પાક પર અસર થઈ શકે છે?
એ વાત સાચી છે. મેં તમને આગળ વાત કરી એ રીતના, જો ભેજ અથવા તો વરસાદ જે કમોસમી વરસાદ કહી શકાય એ જો પડે તો વાતાવરણમાં જે ઠંડક છે હવામાં ભેજના ટકા ઘટી ગયા છે એ ફરીથી ઊંચા થઈ જાય અને ઊંચા થઈ જાય તો એ ફૂગના રોગો માટે એક સારામાં સારી અવસ્થા ઉભી થઈ જાય છે.
બરાબર.
અને વાદળા ઉપર હોય તો તાપમાન પણ ઊંચું જવાનું, એટલે 30 ડિગ્રીની આજુબાજુ તાપમાન હવામાં ભેજ એ ફૂગના માટે સારામાં સારો અવસર છે. તો તમામ પાકોમાં દાખલા તરીકે આપણે બટાકાની વાત કરીએ તો મૂળમાં પણ પાણી ભરાઈ રહે અને ઉપર પણ હવામાં ભેજ અને તાપમાન મળે તો ચોક્કસ એમાં રોગ આવવાના છે. આગળ રોને પાછા તો બંને સુકારો આવવાના. એ રીતના ટોમેટામાં પણ એના બધા પાન ખરી જાય કારણ કે એમાં પણ ઓલ્ડર એરિયા જે લીફ સ્પોટ આવે છે જે એક જાતનો બ્લાઇટ જ કહે છે ને.
બરાબર.
એ પણ આવી શકે.
અને એટલે વરસાદ કે માવઠું થાય તો જીરું ઉપર કઈ અસર થાય?
આ જીરુમાં સુકારો એકદમ ચાલુ થઈ જાય કારણ કે ભેજ વધી જાય હવામાં, જે સુકારો અથવા તો ચરમી અથવા પાવડર મિલ્ડિયો એ ત્રણેય રોગ આવી શકે. જવાથી પેલા
ભૂકીછારો
પણ આવે
તો એ રાયડામાં આવે ને?
રાયડામાં આવે છાસ્યું અથવા તો એમાં ફળ આપણે એક રસ્ટ પણ આવે છે, ફળ્સ રસ્ટ કહે છે ને, એટલે સફેદ રસ્ટ આમ તો કહે છે, સફેદ ગેરું એ પણ આવી શકે.
પણ આ માઠી અસર રોકવાનો કંઈક તો ઉપાય હશે ને, એની થોડી વાત કરો.
હવે એક તો આ કુદરતી કારણ છે અને આપણે એક નાના વિસ્તારની અંદર કરીએ વાત, જો તો વરસાદ કે આવું ઠંડી કે વરસાદ પડવાની જો તમને લાગે તો એક તો પાણીનો નિકાલ કરવાનો, ખેતરમાં પાણી વધારે સમય ભરાય ના રહે.
બરાબર.
એ ઉપરાંત તમે જો વધારે પડતું ઝાકળ હોય તો સવારના વહેલા ખેતરની આજુબાજુ ફરતી કરે એક નાના કચરો કે એવું નાખીને એમાં ધુવાણો કે સળગાવીને ધુવાણો કરી,
લીમડાના પાન ને
ગમે કચરો નાખીને કે ગમે આપણું દાખલે કે પરાળ હોય કે કોઈ પણ કચરો હોય એને સળગાવીને ધુવાણો પેદા કરવાથી ગરમી વધે છે વાતાવરણ ની અંદર, જેથી ભેજ ઘટી શકે.
તો આવું જ ડુંગળી લસણના પાકોમાં કયું કયું ધ્યાન રાખવું પડે?
ખાસ ડુંગળી લસણમાં બે મુખ્ય તકલીફો હોય છે. એક એ બંને પાકની અંદર એક થ્રીપ્સ નામનું કીટક હોય છે જે પાન ઉપર લિસોટા પાડીને પોતે પાન પાણી પીતું હોય છે, અંદરથી જે પાણી નીકળે પી જાય, જેના હિસાબે પાન ઉપર સફેદ ડાઘા થઈ જાય. અને બીજું છે પાનના ટપકાનો રોગ અથવા તો એને કરપા અથવા લીપ સ્પોટ કહે છે, આ પણ એક મુખ્ય રોગ છે.
બરાબર.
તો આ બે જ વસ્તુ મુખ્ય હોય છે. એના માટે ખરેખર બે સ્પ્રે જો આ બંને માટે ટાઈમેલ લેવામાં આવે તો પાક સારી રીતે પાકી શકે છે. એક છે એની 25-30 દિવસની અવસ્થા અને બીજું 45-50 દિવસની અવસ્થામાં સાયપરમેથ્રિન પ્લસ મેન્કોજેબ અને સાયપરમેથ્રિન પ્લસ મેન્કોજેબ પ્લસ કાર્બનડેઝિમ જે આપણે વાત કરીએ છીએ અથવા સાફ ટાઈપની દવા, સાફ જેવી દવા, આ બે દવા છંટકાવ તમે આ અવસ્થાએ કરો તો પાક આરામથી સારી રીતે થઈ શકે છે.
ખરેખર બરાબર સમયસર જોઈતી સલાહ મળી ગઈ. પણ ખરું કહો ને તો હવે તમે નહીં હું ગુસ્સે થવાનું છું તમારી સલાહ નહીં માનનારા ઉપર.
હા મિત્રો, ડોક્ટર પરાશર સજ્જતા સંઘ કે ડીએસસી ને બીજો કોઈ સ્વાર્થ નથી, એકમાત્ર એટલો જ ઉદ્દેશ છે કે ગુજરાત ભરના ખેડૂતોની ખેતી સુધરે, ખેતી ખર્ચ ઘટે, ઉપજ વધે અને અનાજ, કઠોળ, શાકભાજી કે તેલીબિયાની ગુણવત્તા સુધરે જેથી લોકોને પણ આ બધું સારું જ મળતું રહે.
હા મિત્રો, આમાં તમને કોઈ માહિતી પહોંચાડવામાં વિલંબ થતો હોય કે પૂરતી માહિતી ન મળતી હોય તો બે શક અમારો કાન પકડો અને એ માહિતી વેળાસર પહોંચાડવાનો અમારી પાસે આગ્રહ રાખો.
પણ એ ખબર કેવી રીતે પડશે, ફોન કે પત્ર લખશે તો
ખબર? મારું કહેવાનું એ જ છે.
પણ એટલા માટે તો અમે પણ બધા ડીએસસી માં વિકાસભાઈ, પરેશભાઈ અને રમેશભાઈ સાથે દર ગુરુવારે અચૂક 95-27-17-235-995 પર રાતના 10 વાગ્યા સુધી બેઠા હોઈએ છીએ
અને બાકીના દિવસોમાં સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી એ ત્રણ માંથી એકાદ તો તમારું સૂચન કે સવાલનો જવાબ અથવા ખેતીને લગતી મૂંઝવણ જણાવવા હાજર જ હોય છે.
તો પછી
તમે 95-27-17-235-995 ફોન ઉપર કે પછી પત્રથી જાણ ન કરો તો અમને થોડી જ ખબર મળી જવાની છે.
હા, આજનો સવાલ તો પૂછી લઈએ.
હું એ પણ લેતો જ આવ્યો છું. તો થઈ જાઓ મિત્રો તૈયાર. આજનો સવાલ છે, ઘઉંમાં ગેરુ આવ્યાના લક્ષણ કયા કયા છે?
સવાલ બરાબર લખી લીધો મિત્રો, ફરી બોલું છું.
બોલો બોલો.
ઘઉંમાં ગેરુ આવવાના લક્ષણ કયા કયા છે?
અને એક બીજી વાત, કાર્યક્રમમાં થયેલી ચર્ચા પછી તમે એમાંથી કોઈ વાતનો અમલ કર્યો હોય તો એનાથી ફાયદો થયો કે નુકસાન એ પણ અમને ચોક્કસ જણાવજો.
અને 43મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં અનેક મિત્રોએ જણાવ્યું હતું તેમ.
હા મિત્રો, અમે પૂછેલું કે શિયાળુ પાકમાં પ્રથમ કટોકટીની અવસ્થા કઈ છે અને ઘણા બધા મિત્રોએ ખાસ કરીને ઘઉંમાં અને જીરુમાં કે રાયડામાં એ કટોકટીની અવસ્થાનો અમને સાચો જવાબ આપ્યો હતો.
દોસ્તો, ફોન અને પત્રથી સાચો જવાબ આપનારા કે કાર્યક્રમના સુધારા માટેનું ઉપયોગી સૂચન કરનારા મિત્રોના નામોના ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામ વિંજલ પરના આંબલિયા ખીમાભાઈ વસ્તીભાઈ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારા ભાગ્યશાળી મિત્રો છે જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસાના ગામ ધરપડાના પ્રતાપજી કસ્તુરજી ઠાકોર.
તમને બંનેને સજ્જતા સંઘ, ડીએસસી અને ડોક્ટર પરાશરાની સાથે અમારા પણ ખૂબ
અભિનંદન.
એકદમ સાચી વાત.
મિત્રો, લગ્ન પ્રસંગ હોય, ચૂંટણી હોય કે બીજું કોઈ પણ કામ, આપણું પહેલું કામ છે આપણી ખેતીને સંભાળવાનું, એમાં કશી જ કચાશ ન રાખો.
અને ફોનની સાથે પત્ર દ્વારા પણ જોઈતી માહિતી મંગાવતા જ રહેજો. પત્ર લખવાનું સરનામું તો તમારી પાસે છે જ.
હવે એ તો બધાને યાદ હોય જ.
તો બોલી ના,
સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ.
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ તમારા જ કાર્યક્રમમાં ફરી મળીશું આવતા ગુરુવારે.
ત્યાં સુધી ડોક્ટર પરાશરાજીના આભાર સાથે કહી દઈએ નમસ્કાર, આવજો.